ماشاء اللہ لا حول ولا قوت الا باللہ العلی العظیم، حسبنا اللہ ونعم الوکیل، نعم المولا ونعم النصیر۔ اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم۔ الحمد للہ رب العالمین، والصلاۃ والسلام علی اشرف الانبیاء والمرسلین، نبینا حبیبنا وشفیع المذنبین، ورحمۃ للعالمین بالقاسم محمد۔ اللہم صلی علی محمد وآل محمد وعجل فرجہم۔ اسد اللہ الغالب، غالب کل غالب، مطلوب کل طالب، امام المشارق والمغارب، علی ابن ابی طالب۔ اللہم صلی علی محمد وآل محمد وعجل فرجہم۔ رب اشرح لی صدری ویسر لی امری واحلل عقدۃ من لسانی یفقہوا قولی۔ اللہم کل ولیک الحجۃ ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی ہذہ الساعۃ وفی کل ساعۃ ولیاں وحافظاں وقائداں وناصراں ودلیلاں وعینہ حتیٰ تسکنہ ارضک طوعا وتمتعه فيها طويلا۔ اللهم صل على محمد وآل محمد وعجل فرجهم، وعلى اهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على اعدائهم اجمعين۔ اما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق، بسم الله الرحمن الرحيم، یوم لا ينفع مال ولا بنون الا من اتى الله بقلب سلیم۔ اللهم صل على محمد وآل محمد وعجل فرجهم فرجنا بهم۔ اربعین سوگوارو، سلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ تمام تعریف بزرگ تر بالا تر پروردگار عالم نی ذات ماٹے مخصوص چھے، جنے انسان نے پیدا کریا، خلق کریا انے دنیا میں موکلیو تاکہ دنیاوی زندگی میں اے رہی انے آخرت جے چھے اینا ماٹے بھاتو تیار کرے۔ اینو مقصد قرآن مجید میں سپشٹ کریو کہ انسان نے عبادت ماٹے خلق کروامہ آویو چھے، انے اے عبادت کئی ریتے انسان کرے اینا ماٹے ہدایت نو انتظام کریو، ہر زمانہ ماں ہادیاں نے برحق نے موکلیا تاکہ اے لوکوں نے بتاوے کہ حقیقت زندگی نو مقصد شوں چھے انے آخرت نی تیاری کیم کروی جوئے۔ آخرت نی تیاری ماں سوتھی پہلو پگلو ای چھے عزیزان گرامی کہ پوتانا دل نے صاف کروامہ آوے، قلب نے پاک کروامہ آوے۔ قلب سلیم اپڑو موضوع આ અશરામાં આપણે જોશું કે કલબે સલીમ પાક દિલ, અલ્લાહની મોહબ્બતથી ભરેલું દિલ માટે આપણે શું કરવું જોઈએ। કુરાન કહે છે તે કયામતના દિવસે ન માલ કામ આવશે, ન ઈ નફો પહોંચાડશે, ન ઓલાદ, સિવાય કે ઇન્સાન કલબે સલીમ લઈને એની બારગાહમાં હાજર થાય। એ કલ્બ કે જે ગુનાહોથી પાક હોય। કાલે આપણે વાત કરી રહ્યા હતા કે અઝાન ગ્રામી ઇન્સાન શા માટે લાલચ કરે છે, અને અગર લાલચ કરે છે તો પછી એની દુનિયામાં અને આખરતમાં કઈ રીતે રુસવાઈ થાય છે, આખરત કેવી રીતે બરબાદ થઈ જાય છે। આજે આપણે જોશું અઝાન ગ્રામી કે નફ્સની મારેફત ભાગ બેમાં આ તમઅ લાલચ અને અતિશય લાલચ એના વિશે લેખક શું લખે છે। લેખક લખે છે કે એક વાત, એક રાતની વાત છે કે હું તહજુદની નમાઝ પછી આયતે નૂરને અમુક વખત પડી રહ્યો હતો। મેં અમુક વખતે આ સૂરે નૂરની આયત પડી અને તેના ભાવાર્થ પર ચિંતન મનન કરવા લાગ્યો કે કેવી રીતે આ આયતમાં અલ્લાહ સુબહાનહુ તઆલા ઇસ્મત વ તહારતનું ખાનદાન એટલે કે અહલે બૈત અલેહિમ સલામની ઓળખાણ કરાવી છે। હું આ બાબતે વિચાર વિમર્શ કરી રહ્યો હતો કે અચાનક મારી આંખના સામેથી પડદો હટાવવામાં આવ્યો। મેં જોયું કે કેટલાક લોકો મસ્તીમાં છે અને તેમને અઝાબ આપવામાં આવી રહ્યો છે। જે વ્યક્તિ તેમને અઝાબ આપી રહ્યો હતો તે કહી રહ્યો હતો કે આ લોકો શૈતાની શરાબના નશામાં છે, જ્યાં સુધી તેમનો અઝાબ આપવામાં ન આવે તે લોકો હોશમાં આવશે નહીં। મેં તેમને પૂછ્યું કે આ શૈતાની શરાબ શું છે, તેણે કહ્યું, અતિશય લાલચને શૈતાની શરાબ કહેવાય છે, એટલે કે કોઈના માલને લાલચની નજરથી જોવું, એવી ઈચ્છા ધરાવી કે કોઈ રીતે આ માલ તેનાથી છીનવી લેવામાં આવે અને આ માલ પોતાનો થઈ જાય. આવો અઝાને ગ્રામી આ વિશે હદીસ જોઈએ કે ઇમામે જાફર સાલિક અલી સલામ ફરમાવે છે કે મને ખબર પડી કે કાબુલ અહબારને પૂછવામાં આવ્યું કે દુનિયામાં સૌથી સારી વસ્તુ શું છે અને સૌથી ખરાબ વસ્તુ શું છે. તેણે જવાબ આપ્યો, સૌથી સારી વસ્તુ અલ્લાહ તાલાની નાફરમાન અને દુનિયાની લજ્જતથી પરહેજ કરવું છે, અને સૌથી ખરાબ વસ્તુ તમ એટલે લાલચ છે. સવાલ કરવાવાળાએ કહ્યું, બિલકુલ સાચી વાત છે, આવું જ છે. ત્યાર પછી ઇમામે સાદિકે ફરમાયું કે લાલચ અને બીજાઓના માલ પર લાલચ કરવી આ તો શૈતાનની ખાસ શરાબ છે, જેને તે પોતાના સાથીઓને પોતાના હાથથી પેશ કરે છે, જેનાથી તે બેહોશ થઈ જાય છે અને ત્યાં સુધી હોશમાં નથી આવતો જ્યાં સુધી અલ્લાહ તેમને સખ્ત અઝાબ ન કરે અથવા તેમને અલ્લાહ શૈતાનની સાથે અઝાબમાં ન નાખે. અગર લાલચ દુનિયાના બદલામાં દીન વેચવું ન હોય તો પણ એ ઘણી જ ખરાબ સિફત હોત. અલ્લાહ તાલા કુરાન મજીદમાં ફરમાવે, જે લોકો હિદાયત વેચીને ગુમરાહી અને બક્ષિશ વેચીને આઝાદી ખરીદે છે, જે લોકો ગુમરાહી અને બક્ષિશ વેચીને અઝાબ ખરીદે લે છે, તેમને કઈ વસ્તુ દોઝકની અઝાબથી બચાવી શકે? આ કુરાન મજીદ જે કહે છે એના પર આપણે વિચાર વિમર્શ કરવું જોઈએ કે આ હિદાયત વેચીને ગુમરાહી અને બક્ષિશ વેચીને અઝાબ અગર કોઈ ખરીદે છે તો પછી એને દોઝકથી કોણ બચાવી શકે? આ જ વિશે એક ઓર હદીસ જોઈએ કે મૌલાય કાયનાત એક રિવાયતમાં ફરમાવે છે કે જો તમે ઈચ્છો છો કે કોઈના સરદાર બની જાઓ તો તેના પર બક્ષિશ કરો, જો તમે ઈચ્છો છો કે કોઈના બરાબર યા સમાન થઈ જાઓ તો તેનાથી બેનિયાસ બેપરવા થઈ જાઓ, પણ જો તમે ઈચ્છો છો કે કોઈના કેદી બની જાઓ તો તેની સામે તમે હાથ ફેલાવો. આ લાલચી ઇન્સાનનું ઈમાન બરબાદ થઈ જાય છે, પરંતુ તે અહેસાસ પણ નથી કરતો, સમજતો પણ નથી. ઈમાન હશે તો કદી કોઈના માલ પર ઇન્સાન લાલચ જ નહીં કરે, હંમેશા એમ કહેતો દેખાશે કે હું કેમ કોઈના માલ પર નજર નાખું, કેમ કે મારા રબનો ખજાનો દરેક પ્રકારના માલથી તો ભરેલો છે અને જે કોઈ પણ નેક અમલ કરે છે અલ્લાહ તેના અજરને કોઈ દિવસ બરબાદ નથી કરતો, અલ્લાહ તેને માલથી જરૂર નવાજે છે. અને અઝાને ગ્રામી ઇન્સાન જ્યારે ફરમાબદારી અખ્તિયાર કરે છે તો રિસ્ક તેના સામે ખેંચાઈને ચાલ્યું જ આવે છે. લોકોના હાથમાં જે કાંઈ છે તે બુરાઈઓ અને ખરાબીઓથી ભરેલું છે. ઈમાન ઇન્સાનને થોડાક પર સંતોષ માનવો, અલ્લાહ પર ભરોસો કરવો, દુનિયાથી ઉમ્મીદ ઓછી રાખવી, અલ્લાહની ઇતાત અને લોકોથી બેપરવા હોવાનું દર્શ આપે છે. આથી જે વ્યક્તિ પોતાના ઈમાનની આ સિફતો પોતાનામાં પેદા કરશે, ઈમાન પણ તેની સાથે રહેશે. પરંતુ જો કોઈ આ રીતે ન કરે તો ઈમાન તેનો સાથ છોડી દેશે અને તે લાલચની ખાઈમાં પડી જશે. ઇમામે સજ્જાદે પણ ફરમાયું છે કે તમામ નેકી અને ભલાઈ ફક્ત એક વાતમાં છે, જે કાંઈ લોકો પાસે છે તેનાથી ના ઉમ્મીદ થઈને ફક્ત અલ્લાહના દરવાજાથી ઉમ્મીદ રાખો. વળી ઇમામે સાદિક અલી સલામ પણ એક હદીસમાં ફરમાવે છે કે મોમિન માટે કેટલી ખરાબ વાત છે કે એવી વસ્તુની લાલચ કરે જેમાં તેના માટે ઝિલ્લત અને બદનામી છે. તેમણે ફરમાયું, જો ઇન્સાન અલ્લાહ અને માસુમીનથી કુરબત પ્રાપ્ત કરવા ઈચ્છે છે તો તેણે લોકોના માલને લાલચ જ ન કરવી જોઈએ, કેમકે લાલચ કરવાથી ઇન્સાન તો જલીલ થાય છે, લાલચ ઇન્સાનના ઈમાનને ખરાબ કરી નાખે છે, અલ્લાહ પરનો ભરોસો ખલાસ થઈ જાય છે, તે ઇન્સાન હંમેશા દુઃખી થઈ જાય છે અને એ તે દુઃખમાં જ રહે છે. અઝીઝાને ગિરામી, આપણે લાલચ વિશે એક રસપ્રદ કિસ્સો જોઈએ કે લાલચ કેવી રીતે મૂર્ખ બનાવી દે છે. મળી આવે છે કિતાબમાં વિણેલા મોતી એટલે કે પંદે તારીખમાં કે એક શખ્સ એક ચકલીને પકડી લીધી. ચકલીએ પણ શિકારીને પૂછ્યું કે મને પકડવાથી તને શું મળ્યું? તેણે કહ્યું કે તને હું તને ઝબા કરી તારું ગોશ્ત ખાઈશ. ચકલીએ કહ્યું કે મારા જરા કેવી ચકલી છું, હું જરા જેટલું ગોશ્ત આપીશ તને, તારું પેટ તો નહીં જ ભરાય, હું તો નાની એવી ચકલી છું. હા, પણ જો તું મને છોડી દે તો હું તને એવી ત્રણ વાત બતાવું કે જેમાં તારો ફાયદો થશે. પ્રથમ વાત એ વખતે કરીશ જ્યારે તારા હાથમાંથી મુક્ત થઈશ, અને બીજી વખત દિવાલ પર બેસીને કહીશ. ત્રીજી વાત ઝાડના ટોચ પર બેસીને બતાવીશ. શિકારીએ કહ્યું કે ચલો મને કબૂલ છે, હવે તું તારી પ્રથમ વાત બતાવ. ચકલીએ કહ્યું, પ્રથમ વાત તો એ છે કે જે વસ્તુ તારા હાથમાંથી નીકળી જાય તેનો અફસોસ ન કરવો. શિકારીએ ચકલીને છોડી દીધી. તે દિવાલ પર જઈને બેઠી અને કહ્યું કે બીજી વાત એ છે કે જે વાત બુદ્ધિગમ્ય ન હોય તેને કદી સ્વીકારી નહીં, અને તે ઘણો મોટો સોનેરી મોકો હાથમાંથી જવા દીધો. અગર તું મને ઝબા કરત તો મારા શરીરના અંદર 10-10 મિસકાલના 2 મોતી હતા. તું એને વેચી પૈસેદાર બની જાત. હવે આ ચકલીએ બીજી વાત કહી દીધી હતી ને, એટલે તે ઉડીને ઝાડની ટોચે જઈને બેસી ગઈ. શિકારી ચકલીને મુક કરી પસ્તાવા લાગ્યું અને દિલમાં કહેવા લાગ્યું કે હાય મારા દુર્ભાગ્ય, અગર હું આને ઝબજ કરી નાખત તો મોતીઓના કારણે આજ માલામાલ થઈ જાત. શિકારી ઝાડના નીચે જઈને ઊભો રહ્યો અને કહે છે, હવે તારી ત્રીજી વાત તો બતાવ. ચકલીએ કહ્યું, મૂર્ખ માણસ, જ્યારે પહેલી નસીહતો પર જ તે અમલ ન કર્યો તો પછી ત્રીજી વાત પૂછીને શું કરીશ? એ શખ્સે આગ્રહ કર્યો. ચકલીએ કહ્યું, બેવકૂફ ઇન્સાન, મેં હમણાં જ તને બતાવ્યું હતું કે જે વાત અક્કલના ન ઉતરે, અક્કલમાં ઉતરે નહીં, બુદ્ધિગમ્ય ન હોય, એને કોઈ દિવસ સ્વીકારે નહીં. હવે તું 20 મિસકાલના વિચાર કે 20 મિસકાલના 2 મોતીઓ માટે પછતાઈ રહ્યો છે, જ્યારે કે પાંખો સહિત મારું વજન 2 મિસકાલથી વધારે નથી. તો 20 મિસકાલના મોતીઓનું યકીન તે કરી કેવી રીતે લીધું? જોકે અઝાને ગિરામી, આ વાત જે છે એ ઇન્સાનને જે છે એ ખરેખર ઇબ્રત આપે છે કે લાલચુ ઇન્સાન લાલચના કારણે પોતાની સમજ બુદ્ધિથી ખાલી જ થઈ જાય છે અને કેટલી વાર એવા પગલાં ભરે છે કે જેનાથી તેની જાનનો પણ ખતરો ઊભો થાય છે. તો આ વાક્યો આપણે બતાવે છે કે ઇન્સાન જે છે એ યાદ રાખે કે એના હાથથી અગર કોઈ વસ્તુ ચાલી જાય તો એના પર બહુ અફસોસ ન કરે, અને જે વાત બુદ્ધિગમ્ય ન હોય એને સ્વીકારે નહીં. આ લાલચ જે છે એ ઇન્સાનની દુનિયા અને આખરત બંનેને બરબાદ કરી દે છે. એટલે આપણે જોઈએ કે ઇન્સાન જે છે એ દુનિયાવી બાબતમાં લાલચથી પરહેજ કરે. લાલચ દીનના મામલામાં કરી શકાય, જેમ કે કાલ આપણે સાંભળ્યું હતું કે આપણને એવી લાલચ થવી જોઈએ કે આપણે વધારે નમાઝો સારી રીતે પઢીએ, વધારે સારી ઇબાદત કરીએ, વધારે ફરમાબદારી કરીએ, ગુનાહોથી પરહેજ કરીએ, દિલને પાક કરીએ. આજે આપણે બીજી દિલની એક એવી ખરાબી કે જે દુર્ગુણ છે, જે ગુનાહ અને કબીરા છે, એનાથી ઘણા બધા ગુનાહો જે છે એ અંજામ આપણે આપતા હોય છે, અને એ છે સખ્ત દિલ, દિલનું કઠોરપણું, દિલનું સખ્ત હોવું. અને એના કારણે ઇન્સાન જે છે ઘણી મુસીબતોમાં પડી જાય છે. જેમ કે આ કિતાબના લેખકે ફરમાવ્યું કે એક સખ્ત દિલ માણસને મેં જોયો કે તેની સામે તમામ લોકોને તે ક્રૂરતાથી બેરહેમીથી મારવામાં આવે છે પણ તેના દિલ પર કોઈ અસર થતો નથી. હવે એ કહે છે કે મેં તેના વિશે વધુ જાણકારી મેળવી તો મને ખબર પડી કે આ તો એક ખૂંખાર જાનવર કરતાં પણ વધારે પથ્થરદિલ ઇન્સાન છે. હવે અમુક મુદત પછી તેને એક હોદ્દા પર નિયુક્ત કરવામાં આવ્યો તો તેણે ઘણા લોકોને બેદર્દીથી કત્લ કર્યા, અમુકને તંગ અને અંધારી કોઠડીમાં કેદ કર્યા, ઘણા લોકો પર જૂઠા આરોપો નાખીને કેસ કર્યા. લેખક કહે છે, મારા અખલાકના ઉસ્તાદે મને કહ્યું કે દિલની કઠોરતા, આ દિલ સખ્ત થઈ જવું, આ ઇન્સાનના રૂહ પર એવો પડદો પડી જાય છે કે આવો વ્યક્તિ રૂહાનીય તરફ એક કદમ પણ આગળ નથી વધી શકતો, બલકે આનું દિલ જે છે એ બીમાર હોય છે. આનું દિલ દુર્ગુણો જે છે, આ એક દુર્ગુણના કારણે ઘણા દુર્ગુણો જે છે એનું ઘર થઈ જાય છે, ગુનાહ પર ગુનાહ થાય છે. અમીરુલ મોમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ ફરમાવે છે કે ઇન્સાનના દિલમાં 2 પ્રકારની ચીજો દાખલ થાય છે, એક ફરિશ્તાઓ તરફથી હોય છે, બીજી શૈતાન તરફથી હોય છે. ફરિશ્તાઓ તરફથી જે ચીજ દાખલ થાય છે તે નરમ દિલી અને સમજદારી હોય છે, પણ શૈતાન તરફથી જે દાખલ થાય છે તે ગફલત અને દિલની કઠોરતા હોય છે. અલ્લાહ સુબાનહુ તઆલા હઝરત મૂસાને ફરમાયું કે સખ્ત દિલ માણસ જે છે એ મારાથી દૂર હોય છે. તેમણે ફરમાયું કે દિલની કઠોરતા આ પશુઓના અમુક કાર્ય કરવાથી અને બેરહેમીથી પેદા થઈ જાય છે. પછી ભલેને ઇન્સાન આ કાર્ય પર મજબૂર કેમ ન હોય, દાખલા તરીકે શિકાર કરવું અથવા જાનવરોને ઝબહ કરવું આ દિલમાં શક્તિ પેદા કરી દે છે. આ કામોમાં અમુક ક્ષણો માટે ઇન્સાન પોતાને જાનવરની તકલીફથી ગાફિલ કરી દે છે અને દયાની લાગણીથી બેદરકાર થઈ જાય છે. આ પણ કહેવામાં આવે છે કે ન્યાયાધીશ જ્યારે ફેંસલો કરે છે અને કોઈને મોતની સજા આપે છે અથવા બીજી કોઈ સખ્ત સજા આપે છે જેનાથી ગુનેગારના વારસો પરેશાન થાય છે, તો પણ દિલમાં કઠોરતા પેદા થાય છે. કેમ કે ઇન્સાન અમુક લોકોની પરેશાનીની ઉપેક્ષા કરે છે. આ પ્રકારની બીજા કાર્યો પણ છે જે ઇન્સાનની દિલમાં શક્તિ પેદા કરે છે. હવે તે કાર્યો અકલી અને શરીર રીતે સહી પણ કેમ ન હોય? બીજી વાત જે લેખક લખે છે એ છે કે જ્યારે ઇન્સાન ઉપરોક્ત કામોમાં એક મુદ્દત સુધી કામ કરતો રહે, એટલે કે શિકાર કરતો રહે, ન્યાયાધીશ તરીકે સજા દેતો રહે, તો તેના દિલમાં ધીમે ધીમે કઠોરતા આવી જાય છે. ત્યાર પછી તેના દિલમાં દયાની ભાવના ચાલી જાય છે. હવે આ બધા ઉપરોક્ત કાર્ય એક ખાસ રીત અને વિચાર સાથે કરવામાં આવે તો પછી ઇન્સાન પથ્થરદિલ નથી બનતો. દાખલા તરીકે કોઈ જાનવરને ઝબહ કરે અથવા શિકાર કરે તો તેની તકલીફનો અહેસાસ કરવા સાથે તેને ઓછામાં ઓછી તકલીફ થવા દે અને ત્યાર પછી પણ તેની તકલીફથી દુઃખી થાય. તકલીફ આપવાનું કારણ પણ ધ્યાનમાં રાખે કે હું તો એક જાનવરને તકલીફ એટલા માટે આપી રહ્યો છું કે તેનાથી બીજા ઘણા ઇન્સાનોની તકલીફ દૂર કરી રહ્યો છું. હું એક જાનવરને અમુક ક્ષણો માટે જ તકલીફ આપું છું, પણ તેના બદલામાં ભૂખ્યા ઇન્સાનોને ખવડાવું છું, એની મોટી તકલીફોને દૂર કરું છું. બીજું એ કે ઇન્સાન જે છે એ અશરફુલ મખલુકાત છે અને અલ્લાહે જાનવરોને ઇન્સાન માટે જ ખલક કર્યા છે. તો આ રીતે ફિક્ર અને વિચાર કરવાથી જાનવરોનો શિકાર તેમજ તેમને ઝબહ કરવું ઇન્સાનને પથ્થરદિલ નહીં બનાવે અને ક્યારે પણ જાનવરને વગર કારણે તે કત્લ પણ નહીં કરે, બલકે તેના કામો એક હિસાબ કિતાબ મુજબ કરશે. આ રીતે એક ન્યાયાધીશ અગર કોઈને મોતની સજા સંભળાવે અથવા કેદની સજા સંભળાવે તો એને પણ ધ્યાનમાં રાખવું પડશે કે એક વ્યક્તિને સજા આપવાની એકને તકલીફ પહોંચાડવું અથવા એક ખાનદાનને તકલીફ તો પહોંચશે, પરંતુ તેના બદલામાં ઘણા લોકો અને પરિવારોને રક્ષણ મળી રહ્યું છે જે આ કાતિલના હોવાથી અસુરક્ષિત થઈ ગયા હતા. બલકે કાતિલ અને કાયદા કાનૂનને હાથમાં લેવાવાળાને અગર આઝાદ છોડી દેવામાં સંપૂર્ણ સમાજ અને સામાજિક વ્યવસ્થા ખતરામાં પડી જાય છે. એટલા માટે તો આ એકને સમાજથી હટાવવાની જરૂરત હોય છે અને એ જરૂરત જે છે એ આ પૂરી કરે છે. આવી ફિક્ર અને વિચાર પછી ન્યાયાધીશ પણ પથ્થરદિલ નહીં બને, કેમ કે તો એ તો એક કામ કરવાથી એકના બદલામાં બીજા ઘણા લોકો માટે દિલમાં દયાની લાગણી પેદા થાય છે અને આ લાગણી પછી વધતી જાય છે, જેથી આવા ન્યાયાધીશ અથવા શિકારીઓ સમાજમાં હોય તો તે સખ્તદિલ નથી હોતા, બલકે તે ક્યારે ભૂલથી કોઈને નુકસાન પણ નથી પહોંચાડતા અને ખુદા ન કરે જિંદગીમાં એકવાર આવી ભૂલ થઈ પણ જાય તો અનહદ પરેશાન થઈ જાય છે અને પોતાની ભૂલનો બદલો વાળો પોતે વાળી દે છે. હવે લેખક જે છે એ ફરમાવે છે કે મારા ઉસ્તાદ મને ફરમાવ્યું હતું કે આ મારી જવાનીના દિવસોની વાત છે કે મારો એક દોસ્ત જંગલમાં શિકાર માટે જતો હતો. એક દિવસ તેણે મને પણ શિકાર પર આવવાની દાવત આપી તો મેં કહ્યું કે મારા અખલાકના એક ઉસ્તાદ છે, તેમની પાસે હું અખલાકનો દર્સ લઉં છું, તેમની રજા વગર હું આવી ન શકું. મારા દોસ્તે કહ્યું તમે રજા લઈ લો. મારા ઉસ્તાદની સેવામાં હાજર થયો અને શિકાર પર જવા માટે રજા માંગી. તેમણે મને રજા ન આપી અને ફરમાયું કે શિકારથી ઇન્સાનનું જે દિલ છે ને એ સખ્ત બની જાય છે અને દિલ પર પડદો પડી જાય છે. મેં મારા દોસ્તને ઉસ્તાદની વાત કહી. તેણે જવાબમાં કહ્યું કે હું પણ આ વાતોનો પૂરો ખ્યાલ તો રાખું છું અને અંધાધૂંધ શિકાર નથી કરતો અને ફક્ત મનોરંજન માટે પણ શિકાર નથી કરતો, બલકે કોઈ જરૂરત પડે ત્યારે જ તે હું શિકાર કરું છું. હવે એક દિવસનો કિસ્સો છે કે મેં એક જાનવર પર ગોળી ચલાવી અને તેના પીઠ પર વાગી. તે તરત ન પડ્યું, બલકે ઝખમી હોવા છતાં ભાગવા લાગ્યું. તેના શરીરથી લોહી પડી રહ્યું હતું. લોહીના નિશાન જોઈને હું પણ તેની પાછળ પાછળ ગયો. એક જગ્યા પર જઈને પડી ગયું, પણ તેનામાં હજુ જાન બાકી હતી. મેં ફક્ત એ ઈરાદાથી કે તેને તકલીફ ન થાય તરત જ તેને ઝબહ કરી નાખ્યું. તેની પાસે બેસી ગયો. મને ઘણું જ દુઃખ થયું. જરૂરતથી વધારે તકલીફ સહન કરવી પડી. આ સાથે જ મારું દુઃખ ત્યારે વધી ગયું જ્યારે મેં જોયું કે આ જાનવર તો નારી છે અને તેના પેટમાં બચ્ચું પણ છે. આ રીતે મેં બે જાનના નુકસાન પહોંચાડવાનું આ કાર્ય કર્યું છે. ત્યાર પછી મેં શિકાર ન કરવાનો પાકો ઈરાદો કરી લીધો, પરંતુ અમુક વખત મારી રોજીરોટી માટે શિકારની જરૂરત પડી જ જાય છે. પછી તે ફરમાવે છે કે મારો એક દોસ્ત હતો જે શરૂમાં ખૂબ જ રહેમદિલ હતો. એ કીડીને પણ તકલીફ ન આપતો હતો. ઘણી વખતે મેં તેને જોયું કે તેની પાસે માખી મારવાની દવા હોવા છતાં પણ માખીઓને મહેનતથી રૂમની બહાર કાઢતો હતો, મારતો નહોતો. પરંતુ અમુક વર્ષે પછી તે ન્યાયાધીશ બની ગયું. ઘણા લોકોને ફાંસીની સજા આપી અથવા ઉંમરકેદની સજા સંભળાવતું. તે કહેતું કે જો હું એક દિવસ 10 લોકોને ફાંસીની સજા સંભળાવું તો પણ મને કોઈ પરેશાની નથી થતી. છેવટે અનુભવ મને એ થયો કે દરેક કામમાં મધ્યમ માર્ગ અપનાવવું જોઈએ, એટલે કે મધ્યમ માર્ગી હોવું જોઈએ. જ્યાં સુધી શક્ય છે અતિશયોક્તિ અને અલ્પતાથી પરહેજ કરવું જોઈએ. ઉપરોક્ત કામોમાં દિલમાં કઠોરતા પેદા થવી એ તો સ્વાભાવિક છે. જો કોઈ ઇન્સાન રૂહાની કમાલ પ્રાપ્ત કરવા માટે માંગે છે તો તેણે શક્ય હોય એટલું આ બીમારીથી બચવું જોઈએ. માસુમીન અલીમ સલામનો વાસ્તો એવી રીતે આપવો જોઈએ કે વાસ્તો કરાર દેવું જોઈએ. તેણે વિચારવું જોઈએ કે હું કોઈ દબાવમાં હોઉં તો મને તકલીફ થાય. એવી જ રીતે એક જાનવરને પણ તકલીફ થાય. જો એક મસલેહતના કારણે મારે આ કામ અંજામ આપવું જ પડે તો તેના સાથે તેના પ્રતિ મારા દિલમાં હમદર્દી પણ હોવી જોઈએ. આ દિલમાં કઠોરતા પેદા ન થવા પામે. અને અગર આપણે જોઈએ કે દિલમાં આપણે કઠોરતા ન પેદા થાય તો આપણે શું કરવું જોઈએ, તો તેના માટે 29માં સિપારાનું સૂરે નું પડવામાં આવે તો ઇન્સાનને ઘણો ફાયદો થાય છે. એની દિલની કઠોરતા દૂર થશે. લેખકે એ પણ લખ્યું છે કે જો દિલની કઠોરતા જે છે એને દૂર કરવી હોય તો આપણે કારણો જાણવા પડે કે કયા કારણો છે. તો પહેલા એક હદીસમાં પૈગંબરે અકરમ સલ્લાહ અલ્લાહ સલમ ફરમાવે છે કે એ અલી, 5 ચીજો દિલને સખ્ત કરી નાખે છે. અને જ્યારે દિલ સખ્ત થઈ જાય છે તો ઇન્સાન કુફ્ર કરી બેસે છે. પહેલું, ગુનાહ પર ગુનાહ કરવું. આ વ્યક્તિ તે બીમારની જેમ છે, જેની બીમારી તો વધતી જાય છે તો પણ તે પરહેજ નથી કરતો, જેથી તેની બીમારી ખૂબ વધતી જાય છે. બીજું, પેટ ભરેલું હોય તો પણ ખાય છે. ત્રીજું, લોકો પર ઝુલમ કરે છે. ચોથું, નમાઝને છેલ્લા સમયે પડે છે. પાંચમું, ડાબા હાથથી ખાવા પીવાના કારણે પણ દિલ જે છે એ સખ્ત થઈ જાય છે. અઝાને ગિરામી, આ દિલ જે છે એ સખ્ત થઈ જવાના કારણોમાંથી એક કારણ એ પણ છે કે લાંબી ઉમેદોએ અલ્લાહ સુબહાનહુ તઆલા ફરમાવે છે, યહૂદી અને નસારાની જેમ ન બનો કે શરૂઆતમાં તેઓ નમ્ર હતા પરંતુ જ્યારે તેમની ઉંમર લાંબી થવા લાગી તો તેમની ઉમેદો વધી ગઈ અને તેમના દિલ કઠોર અને કઠણ થઈ ગયા. વધારે ખાવું પીવું પણ દિલને સખ્ત કરી નાખે છે. ઇમામ સાદિક ફરમાવે છે કે વધારે ખાવું પીવું નફ્સને ફરમાબદારીથી રોકે છે અને દિલને વિચાર વિમર્શથી પણ રોકે છે. હસદ પણ ઇન્સાનના દિલને કઠણ કરી નાખે છે અને જ્યારે હસદ આવે છે તો રહેમદિલી ચાલી જાય છે. અઝિઝાન ગિરામી, આ દિલમાં અલ્લાહની મોહબ્બત હોવી જોઈએ. આ દિલ અલ્લાહથી મોહબ્બતનું કેન્દ્ર છે. એમાં એહલે બૈતની મોહબ્બત હોવી જોઈએ. ઇસ્લામના દુશ્મનથી તો આપણને નફરત હોવી જોઈએ, પરંતુ આ દિલની બીમારી એટલે કે આ દિલ જ્યારે બીમાર પડી જાય તો અગર ઇન્સાન યતીમ પર ઝુલમ થતો હોય તો પણ એને અહેસાસ નથી થતો. હજ્જાજ બિન યુસુફ હજારો શિયાઓને કેવો કત્લ કરતો, તેના દિલ પર કોઈ અસર જ નહોતી પડતી. સદ્દામે હુસેન સજ્જામ જે છે હુસેનને હજારો બે ગુનાહ કત્લ કર્યા છે, તેને જરા પણ અહેસાસ થતો નહોતો. આ બધા કેવા હતા? સખ્ત દિલ હતા, બીમાર હતા. આઝાદારાને મઝલુમે કરબલા, કરબલામાં જે મઝાલિમ ગુજર્યા છે એ શા માટે ગુજર્યા? કરબલામાં જેટલા પણ ઝુલમ થયા એ માટે હતા કે કરબલામાં જે લોકોએ ઝુલમ કર્યો એ બધા કઠોર દિલ હતા, સખ્ત દિલ હતા. એ લોકોના દિલમાં રહેમ નહોતો. અહીં આપણે જાનવર પર રહેમ કરવાની વાત કરી રહ્યા છે, પણ આ લોકો જે કરબલાનો દુશ્મન છે એની પર લાનત થાય. એ લોકોએ કેવી રીતે અહલે બૈત અલહમું સલામ પર ઝુલમો સિતમ કર્યો છે, કેવી રીતે એ લોકોના દિલમાં દુશ્મની હતી કે જ્યારે આ આલે મોહમ્મદનો અસીર કુંબુ, આ મુકદ્દસાતે ઇસ્મતુ તહારત, આ ફાતેમા ઝહરા સલામુલ્લાની વહુ, દીકરીઓ, ઓલાદે રસૂલ, યતીમ બચ્ચાઓ અસીરાને સિતમ કરબુલાથી કુફા તરફ રવાના થયા. એક અરબ મુસાફર બયાન કરે છે કે મેં જોયું શહદાઓના કાપેલા સરોને નેઝાઓની અળીઓ પર બુલંદ કરવામાં આવેલા છે. બેકસબી બીઓ માથા ખુલ્લા અને પોતાના માથાના વાળોથી મોઢું છુપાવ્યા છે અને એમની બાજુમાં શહદાઓના માથા નેઝાઓની અણીઓ પર ચડાવી બીબીઓને વગર કજાવા ઊંટોની સાથે સાથે ચલાવવામાં આવી રહ્યા છે. આ શખ્સ કહે છે કે મેં જોયું કે એક બુઝુર્ગવારનું માથું, એક સર, એક સવારના ઘોડાની ગરદનમાં લટકાવવામાં આવ્યું છે. ઘોડો ગરદન નમાવે છે તો સર મુબારક જમીન પર ધસડાય છે. ફરી ગરદન ઊંચી કરે તો સર મુબારક ઊંચું થાય છે. ઘોડો ચાલે છે તો કોઈ વખતે જમણા પગ સાથે, કોઈ વખત ઘોડાના ડાબા પગ સાથે હાય અસર અથરાઈને ટકરાઈને ઉછળે છે. આ જોઈને તમામ બીબીઓ અને બચ્ચાઓ સારું કતાર રડી રહ્યા છે. અરે આ શખ્સથી જોવાણું નહીં, બેકરાર એકદમ રડી પડે છે, કહે છે મારાથી ન રહેવાનું. એક બુઝુર્ગ ખાતુનના ઊંટ પાસે જઈને મેં સવાલ કર્યો, બીબી તમે રડી રહ્યા છો, બેશક બેરહેમીની તો હદ ઓળંગી ગઈ છે, મને એ બતાવો કોણ મઝલૂમ અને કોણ ગરીબનું સર છે કે જેને સાથે આવું વર્તન કરવામાં આવી રહ્યું છે. તેણે રડતા રડતા ઇશારો કર્યો, એ પરદેશી આગળ તોક અને ઝંઝીરમાં જકડાયેલા જે બીમાર છે, જેના હાથમાં અમારા ઊંટોની મહેર છે, તેની પાસે જાઓ અને આ ઊંટોની મહેર જેની પાસે છે એને જઈને તારે જે પૂછવું એ પૂછ. તે અરબ મુસાફિર બીમારે કરબલા પાસે આવ્યો, સલામ કરી પૂછવા લાગ્યો, એ બીમાર આ કોનું સર છે? અઝાદારો એ વખતે મારા ચોથા ઇમામની આંખોમાંથી આંસુઓની નદીઓ વહેવા લાગી. એક સર્દ આહ ખેંચીને કહ્યું, ભાઈ તને ખુદાનો વાસ્તો, મારા ઝખમોને ફરી તાજા ન કર. ખુદારા આ વિશે મને કાંઈ ન પૂછ. પણ તે અરબ બહુ ઇસરાર કરે છે. ત્યારે ઇમામે કહ્યું, અઝાદારો અરે ધ્યાનથી સાંભળજો, બીમારે કરબલા શું જવાબ આપે છે? કહે છે કે આ ભાઈ, અરે આ સરે મુબારક મારા વફાદાર ચચા અબુલ ફઝલ અબ્બાસનું માથું છે, એનું સર છે. તો આ અરબ રડી પડ્યો, કહ્યું, એ બીમાર તો આ સરને બધા શહદાઓના સર પ્રમાણે કેમ બુલંદ કરવામાં નથી આવતું? ત્યારે મારા ચોથા ઇમામ કલેજું પકડી લીધું, કહેવા લાગ્યા, ઝાલિમોએ તો ઘણી કોશિશ કરી, મગર આ સર નેઝા પર ઠહેરતું નહોતું. જેવું બુલંદ કરવામાં આવતું ઉછળી ઉછળીને જમીન પર પડી જતું હતું. શિમરત આઝિયાનું લઈ મારી પાસે આવ્યો અને કહ્યું, જલ્દી બતાવો કે તમારા ચચા અબ્બાસનું માથું નેઝા પર કેમ નથી ઠહેરતું? અરે એ વખતે હું મારા ચચાના સરે મુબારક પાસે ગયો, ચચા બીમાર ભત્રીજામાં, હવે તાઝિયાના ખાવાની તાકાત નથી. એ મારા ચચા તમારું માથું નેઝા પર કેમ નથી ટહેરતું? અઝાદારો અરે સાંભળી શકશો કે અબ્બાસ લંબરદાર શું જવાબ આપે છે? કહે છે, સૈયદે સજ્જાદ બેટા, કઈ રીતે નેઝા પર ટહેરું? નેઝો જ્યારે બલંદ થાય છે, મારી નજર મારી બહેન ઝૈનબ કુલસુમના ખુલ્લા માથા ઉપર પડે છે. અરે બેટા આબિદ, કઈ રીતે મારું માથું નેઝા પર ઠહેરે? જ્યારે મારી નજર જનાબે ઝૈનબ અમે કુલસુમના રસ્સીથી બંધાયેલા બાજુઓ પર પડે છે. અરે સકીનાની રસ્સીથી બંધાયેલી ગરદન, નાજુક હાથ મારી તરફ. અરે જ્યારે મારી નજરે પડે છે, મારાથી તો રહેવાતું નથી, મારાથી જોવાતું નથી ને મારાથી સહેવાય છે. અરે હું ઉછળી ઉછળીને જમીન પર ન પડું તો શું કરું? હા સાધારણ મસલુમે કરબલા, અરે બધા માથા તો જે છે એ નેઝા પર હતા, મગર આ એક માથું એવું હતું કે જે પથ્થરોથી ટકરાતું હતું, કાંટાઓથી ટકરાતું હતું, લહુ લુહાણ સર હતું. અલાલા અનતુલ્લા અલલ કૌમે ઝાલમીન, ઇન્ના લિલ્લાહે વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. બિસ્મિલ્લાહિ રહમાન રહીમ. યા અલ્લાહ યા રહેમાન યા રહીમ, યા મુકલ્લિબ અલ કુલૂબ સબ્બિત કલ્બી અલા દીનિક. પરવરદિગાર અહલે બૈત અલૈહિમ સલામનો વાસ્તો, ખુશુસી તોર પર અમારી દુઆ છે, સામીનની દરેક હાજતોને પૂરી ફરમાવો, અમારી દરેક હાજતોને તું પૂરી કરી દે. બેહક્કે અહેલ બૈત અલૈહિમ સલામ, બીમારોને શિફા ઇનાયત તા ફરમા, પરેશાન હાલની પરેશાનીને દૂર કરી દે, ગમઝદાના ગમને દફે કરી દે, અમારાના અમારા મરહુમીનના ગુનાહોને માફ ફરમા, અમારા ઇમામના ઝહૂરમાં તાજીલ ફરમા, ઇમામના આવાન અનસાર તાબે ફરમાપદાર શિયોમાંથી કરાર દે છે. અમોને આજ વર્ષે હજ્જો ઝારતથી ખુદા તું મુશરફ ફરમાવ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંત સમીઉન અલીમ.